ભૂતપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ વિશેષો. તે તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે તે વિશેષો, જે જે વિશેષો થાય ત્યારે તે તે વિષયોની સાથે દ્રવ્ય તન્મય છે. જેમ છાણાની અગ્નિ હોય તો છાણાની અગ્નિ કહેવાય, એ વખતે તન્મય છે. વળી છાણાની અગ્નિ છૂટી અને સૂકા પાંદડાની અગ્નિ થઈ તો એ ત્રણની અગ્નિ કહેવાય. પાછા પાંદડા બાળતી હોય, પર્ણ પાંદડા બાળતી હોય તો એની અગ્નિ કહેવાય. કેમ કે તે તે વખતે તે તે પદાર્થથી એ ભાવથી તન્મય છે, અનન્ય છે એમ. એટલે અગ્નિ તેને તે છે. હવે પાંદડાની અગ્નિ અને લાકડાની અગ્નિ તો એ અન્ય અન્ય થઈ ગઈ. પર્યાય ધર્મથી જો તો અન્ય અન્ય, અને દ્રવ્ય ધર્મથી જો તો તેનું તે તેનું તે તેનું તે તેનું તેનું. કારણ શું કે એ પર્યાય અનન્ય છે માટે તેનું તે તેનું તે તેનો તે આત્મા, આત્મા બીજો નથી. તે જોયું જીવ દ્રવ્ય તે તે પર્યાયોમાં તે તે કાળે તન્મય છે. પણ ઔદારિક શરીર, સ્ત્રી, કુટુંબ, પરિવાર, મકાન, પૈસો આદિની સાથે તો તન્મયપણાનો અંશ પણ નથી. કેમ કે એ બધી પૃથક બાહ્ય ચીજ છે. સમજાણું કાંઈ? હવે આવી વાત તો બાવો થાય તો સમજાય એવી છે. બાપુ, આત્મા રાગાદી રહિત, દેહાદી રહિત બાવો જ છે, પૈસાથી રહિત જ છે. પૈસો ક્યાં એનો છે ને પૈસાથી ક્યાં એ તન્મય છે. આહા, નિશ્ચયે તન્મય નથી અને વ્યવહારે તન્મય નથી. વ્યવહારે તન્મય હોય તો એના પરિણામ સાથે વ્યવહારે તન્મય છે, અને નિશ્ચયે જો તન્મય હોય તો એના ગુણોની સાથે તન્મય છે. વ્યવહાર નહીંથી જોવામાં આવે તો તે એના પરિણામ જે પ્રગટ થાય એની સાથે તન્મય છે, અને નિશ્ચયે જોવામાં આવે તે વખતે તો એના ગુણોથી તન્મય છે આત્મા. તો એ પર્યાયથી તન્મય નથી. પરંતુ અહીં તો બાપુ, આત્મા રાગાદી રહિત, દેહાદી રહિત ભાવો જ છે. ભાઈ, તારામાં સામાન્યમાં રાગાદીએ નથી અને ખરેખર ગતિએ નથી, એમાં તો કંઈ છે નહીં. પરંતુ અહીં તો પર્યાયનું અસ્તિત્વ સિદ્ધ કરવું છે. કેમ કે પરને લઈને એ પર્યાય છે એમ નથી, જીવ દ્રવ્યમાં રહેલા એમ કીધું ને, જીવની પર્યાયમાં રહેલા એમ ન કીધું, જીવ દ્રવ્યમાં રહેલા એમ કીધું. કેમ કે જીવ દ્રવ્ય તે તે પર્યાયમાં તન્મય છે માટે જીવ દ્રવ્યમાં રહેલા એમ કહ્યું. પર્યાયમાં રહેલ એમ નથી કહ્યું, પણ જીવ દ્રવ્યમાં. કેમ કે જીવ દ્રવ્ય તે તે વખતે તન્મય છે. જીવ દ્રવ્ય પોતે પર્યાય દ્રષ્ટિએ પર્યાયમાં છે. જો જીવ દ્રવ્ય પોતે પર્યાય દ્રષ્ટિથી પર્યાયની અપેક્ષા એ પર્યાયમાં છે. નારકીની પર્યાયમાં, દેવની પર્યાયમાં, સિદ્ધિની પર્યાયમાં છે. અને પર્યાયની દ્રષ્ટિથી જોતા અન્ય અન્ય ભાષે છે. દેવ છે તે મનુષ્ય નથી, મનુષ્ય તે દેવ નથી. જીવ સામાન્યથી જોતા તેનું તે જ, એટલે અનન્ય ભાષે છે. તેનું તે તેનું તે. પછી ચાર ગતિમાં કોઈ પણ ગતિમાં જાય તો આત્મા તો તેનો તે. આત્મા કોઈ બીજો બદલાતો નથી. પર્યાય બદલાય છે પણ આત્મા બદલાતો નથી એમ. અને પર્યાયથી જોતા અન્ય અન્ય ભાષે છે. દેવ પર્યાય છે તે મનુષ્ય પર્યાય નથી, મનુષ્ય પર્યાય તે સિદ્ધ પર્યાય નથી. પર્યાયથી જોતા આત્મા અનન્ય છે, અને દ્રવ્યથી જોતા આત્મા તેનો તે છે. કોઈ પણ પર્યાય વખતે, કેમ કે એ વખતે પર્યાયથી અનન્ય છે, એટલે આત્મા તેનો તે તેનો તે તેનો તે તેનો તર્ય. આત્મા બદલાણો નહીં, પર્યાય બદલાણી, પણ આત્મા બદલાણો નહીં. સવારે જે આત્મા હતો એ જ બપોરે, બપોરે આત્મા હતો એ સાંજે, સવારની પર્યાય બદલાણી, બપોરની પર્યાય બદલાણી, હાનની પર્યાય બદલાણી, પર્યાય અપેક્ષા અન્ય અન્ય. પણ એ તો આત્મા સળંગ એનો છે, બીજો નથી. એમ આવું છે ભાઈ, જન્મ મરણ રહિત થવાની આવી વસ્તુ છે, વાતો છે. વીજળીના ઝબકારે મોતી પરવી લ્યો તો પરવી લો, આ તો વચ્ચે ઝબકારો આવી ગયો છે. કેટલી વાત એ છે કે તમે ચેતી જાઓ, આ તો વીજળીનો ઝબકારો છે, અમે તો કાલ વયા જશું. આ વાત કરનાર તમને નહીં મળે, આ મોકો છે એમ કે છે. વીજળીના ઝબકારે મોતી પરોવી લો તો પરોવી લો, આ તો વચ્ચે ઝબકારો આવી ગયો છે. બાકી મનુષ્ય ભવ અને જીનવાણીનો યોગ અને અમારા જેવા જ્ઞાનીનો યોગ અતિ અતિ દુર્લભ છે. પોતે પોતાના માટે કહ્યું નથી, આપણે મેળવ્યું, એમાં આપણે મેળવ્યું. પાનું 50,
નાની પોતાની પોતે વાત ન કરે,
પોતાની ન કરે, બે શબ્દ લખ્યા, બે વાત મૂકી કે બાકી મનુષ્ય ભવ એમ એક અને જીનવાણીનો યોગ અતિ અતિ દુર્લભ છે.
22મો નંબર ગુરુદેવ ને કહે કે તમે આ વચમાં મૂકી કેમ દીધો, અમારી વાત અમારાથી
ન થાય. 22મો અમારાથી ન થાય.
પછી લોકો બહુ જોર આપ્યું કે કઈક તમારા વિશે તો કયો. પછી ગંભીરતાથી વાત કરી કે અમે જો આ પ્રમાણે દેવલોકમાં અને છેવટે અમારે આ પ્રમાણે કેવળ જ્ઞાન લેશું અને હરિયન થશે, ગંભીર થયેલી વાત કરી.
સાચી વાત, ગજબનો યોગ થઈ ગયો. આ તો કોઈ આપણા ભાઈ ખુલી ગયા, લોટરી લાગી ગઈ આપણે ભાઈ. રાંક ને રતન મળી, આપણે બધા રાંક હતા,
ભગવાન
કોથા ખાતા હતા.
આ પંચમ કાળમાં ભગવાન થવાની વાતો
અહીંયા ગજબની. આ પુરુષ જે થયો છે પાયકો છે. પચાસ નંબરનું પાનું, સામાન્ય કે જે ત્રિકાળ છે તે તો અનન્ય છે, તે અન્યપણે ભાષે છે એમ નહીં, તે તો તેનો તે તેનો તે. પણ અત્યારે તો સામાન્યને જોનારને પોતાના વિશેષને જોવાનું જ્ઞાન ખુલ્લું છે, તે પર્યાયને જોવાના જ્ઞાનથી જોતા વિશેષોને જોનારા અને સામાન્યને નહીં જોનારા એ જીવોને તે અન્ય અન્ય ભાષે છે. પર્યાય ધર્મથી હું મારા આત્માને જોઉં છું તો મારો આત્મા અન્ય અન્ય લાગે છે. પોતાનો આત્મા પર્યાય નહીં, આત્મા અન્ય અન્ય. આત્મા કેમ અન્ય અન્ય? કે એ પર્યાયથી અનન્ય છે, માટે એ દ્રવ્ય અનન્ય હોવાથી તે આત્મા અનન્ય, એટલે તેનું તે તેનું તે તેનું તે તેનું તે લાગે છે. તે પર્યાયને જોવાના જ્ઞાનથી જોતા વિશેષોને જોનારા અને સામાન્યને નહીં જોનારા એ જીવોને તે અન્ય અન્ય ભાષે છે. કેમ કે દ્રવ્ય તે વિશેષોના કાળે તેમાં તન્મય છે. આહા, દ્રવ્ય જે પરમ જ્ઞાયક ભાવ પરમ સ્વભાવ ભાવ છે તે વિશેષોના કાળે તેમાં તન્મય છે. આ જે પર્યાયથી દ્રવ્યને તન્મય જે કહ્યું એ વ્યવહાર નહીં છે. નિશ્ચય નહીં તો તન્મય છે જ નહીં, એ તો ગુણથી તન્મય છે. થાય જ નહીં, એક ખાસ ધ્યાન રાખો. પરંતુ શરીર મન વાણી ઇન્દ્રિય સ્ત્રી કુટુંબ પરિવાર બાગ બંગલા ઇત્યાદિમાં જીવ કદી તન્મય થતો નથી. લ્યો, કોઈ કાળે તન્મય થઈ શકતો નથી. એ તો એનાથી તન્મય થવાનો વ્યવહાર લાગુ પડતો નથી. પર્યાયથી તન્મય થાય એ તો વ્યવહાર લાગુ પડે છે. પણ પરદ્રવ્યની સાથે તો તન્મય થઈ શકે જ નહીં. અરે આમ છે છતાં અજ્ઞાની જેવો અનંતકાળથી એમાં જ સલવાઈ પીડા છે. એમાં એટલે જે તન્મય નથી, જે ભિન્ન છે, એના જાણે હું ને બે એકમેક છું એમ તન્મય જેવું લાગે છે. ભ્રાંતિ જે ચીજ તારી પર્યાયમાં પણ નથી તેને પોતાનું માની તેની સંભાળમાં હમણાં પણ તું કાળ ગુમાવે છે તો તારે શું કરવું છે પ્રભુ? હા હા હા, તારે ક્યાં રહેવું છે? શું તને તારી દયા નથી આવતી? અનંત કાળથી તો તું ચાર ગતિમાં રખડી રહ્યો છે. લ્યો હવે એક કોર એમ કેવું કે ત્રિકાળી સામાન્ય વસ્તુ જે પરમ સ્વભાવ ભાવ શુદ્ધ જ્ઞાયક ભાવ તેમાં તો ગતિએ નથી, ગુણભેદ પણ નથી અને પર્યાય પણ નથી. અને વળી અહીં કહ્યું દ્રવ્ય તે વિશેષોના કાળે તન્મય છે. આ તે કેવી વાત! પોતેને પોતે પ્રશ્ન ઉઠાવે છે. એક બાજુ આમ કેવું અને બીજી બાજુ એમ કેવું કે પર્યાય તન્મય છે, કે પર્યાય અડતી નથી જીવને, દ્રવ્યને સ્પર્શતી નથી, પર્યાયથી રહિત આત્મા છે એમ કેવું, અને અહીંયા એમ કેવું કે તે પર્યાયથી તે દ્રવ્ય તન્મય છે એમ કેવું? સમાધાન, પોતે પ્રશ્ન ઉઠાવ્યો, પોતે એનો ઉત્તર આપે. સાંભળો ભાઈ, ત્રિકાળી સામાન્ય વસ્તુ જે પરમ સ્વભાવ ભાવ શુદ્ધ જ્ઞાયક ભાવ તેની દ્રષ્ટિ કરાવવા કહ્યું કે તેમાં ગતિય નથી, ગુણભેદ પણ નથી અને પર્યાય પણ નથી. અને અહીં તે વિશેષોના કાળે તેમાં દ્રવ્ય વર્તી રહ્યું છે, તે વિશેષો તે કાળે તે દ્રવ્યના છે એમ જ્ઞાન કરાવવા તે કાળે તે વિશેષોમાં તન્મય છે એમ કહ્યું. માટે જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. એટલા માટે ખુલાસો કર્યો. દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો પર્યાયથી આત્મા રહિત છે, તન્મય થાય જ નહીં, અડે નહીં. અને પર્યાય નહીંથી જોવામાં આવે, વાર નથી, તો આત્મા તે આત્મા તે પર્યાયથી તન્મય પણ છે. દ્રવ્ય તે વિશેષોના કાળે, તે વિશેષોના કાળે એ ધ્યાન રાખવાનું. જે પર્યાય પ્રગટ થઈ તે પર્યાયથી તે સમયે તન્મય, બીજા સમયે બીજી પર્યાયથી તન્મય, ત્રીજા સમયે ત્રીજી પર્યાયથી તન્મય, જે પર્યાય જે સમયે પ્રગટ થાય તેનાથી તન્મય. એ ખાસ ધ્યાન રાખવા. દ્રવ્ય તે વિશેષોના કાળે, જો દ્રવ્ય તે વિશેષોના કાળે એટલે પર્યાયના કાળે તન્મય હોવાને લીધે તે વિશેષોથી એટલે પર્યાયથી અનન્ય છે. લ્યો આ મનુષ્ય ગતિનો જે પર્યાય છે તેમાં એ દ્રવ્ય તન્મય છે અટાણે એમ. મનુષ્ય ગતિ એટલે મનુષ્યનું શરીર નહીં હો, ગતિને યોગ તેની જે પર્યાય વિશેષ છે, પરિણામ વિભાવ ભાવ. મનુષ્ય ગતિને યોગ જે પરિણામ થાય તેને ગતિ કહેવાય, એ વિભાવ ભાવ છે, તે મનુષ્ય ગતિ છે. મનુષ્યને યોગ્ય જે ગતિની યોગ્યતા છે તેમાં તે દ્રવ્ય તન્મય છે. પણ પર્યાય અપેક્ષા એ તન્મય હો, ચોખલા શું કહ્યું? દ્રવ્ય દ્રષ્ટિ નહીં, વ્યવહારને પર્યાય અપેક્ષાએ તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે વિશેષોથી અનન્ય છે. એટલે કે જીવદ્રવ્ય તે કાળે વિશેષોથી અન્ય, અન્ય અનેરું અનેરું છે એમ નથી. આહા, ભગવાન કુંકુંદાચાર્ય, ભગવાનની વાણીમાં આવેલી વાત જગત સામે જાહેર કરે છે. કહે છે ભગવાન, તારામાં બે જ ભાગ છે. આહા, તું એનાથી બહાર કોઈ કાળે ગયો નથી ને જઈ શકાય નહીં. તારા સ્વચતુષમાં તું રહેલો છો. દ્રવ્ય ક્ષેત્ર કાળને ભાવ, એનું ટૂંકું કરો તો સામાન્ય વિશેષ. કહે છે ભગવાન, તારામાં બે જ ભાગ છે, એક સામાન્ય ને બીજો વિશેષ. આ સિવાય ત્રીજો કોઈ દ્રવ્યનો અંશ તારામાં ત્રણ કાળ ત્રણ લોકમાં નથી, જેની વ્યવસ્થા અને સંભાળ માટે તું રોકાણો છે. તે શરીર, વાણી, કુટુંબ આદિનો એક અંશ પણ તારામાં નથી. આહા, શરીરને આમ રાખું ને વાણી આમ બોલું ને ખોરાક આમ સરખો લઉં ને કુટુંબનું આમ કરું ઇત્યાદિ પરદ્રવ્યની વ્યવસ્થા કરવાનો વિચાર મિથ્યા છે. કેમ કે બધી વ્યવસ્થા તારાથી થતી નથી, તું કરી શકતો નથી. છતાં ભગવાન, તું એમાં રોકાઈ ગયો, મૂર્છાઈ ગયો, તારે શું કરવું છે પ્રભુ? શું તારે રખડવું જ છે? તો શરીરમ આજમ ખલુ ધર્મ સાધનમ એમ કહ્યું છે ને ભાઈ, એ તો નિમિત્તની વાત કરી છે. સાધન તો રાગથી ભિન્ન પડવું એ છે. પ્રજ્ઞા ભ્રમ સ્વરૂપ પરમાત્મ દ્રવ્યની દ્રષ્ટિ અને અનુભવ કરવા તે સાધન છે. આ શરીર બરીર ક્યાં સાધન છે? પાનું 53. હવે એ પ્રજ્ઞા ભ્રમ સ્વરૂપ પરમાત્મ દ્રવ્યનું જ્ઞાન, જ્ઞાન તો અહીં કહે છે કે છે. શું કહ્યું ફરીને? હવે એ પ્રજ્ઞા ભ્રમ સ્વરૂપ પરમાત્મ દ્રવ્યનું જ્ઞાન તો અહીં, જ્ઞાન તો અહીં કહે છે કે છે. આત્માનું જ્ઞાન તો થઈ ચૂક્યું છે, સાધક તો થઈ ચૂક્યો છે, પણ સાથે મનુષ્યપણાની જે ગતિ છે તેનું પણ જ્ઞાન છે. એ વ્યવહાર જ્ઞાન, ઓલો નિશ્ચય ને આ વ્યવહાર, પછી આખું બેને જાણવું તે પ્રમાણ, નિશ્ચય વ્યવહાર બેને યુગપ જાણવું તે પ્રમાણ, આખો જ્ઞાનનો વિષય ચૂકતે લઈ લીધો છે. વળી મનુષ્યપણામાંથી દેવમાં જશે, કેમ કે ધર્માત્માને તો મનુષ્યમાંથી દેવગતિ થાય છે. તો કહે છે કે ત્યાં પણ એ દેવગતિમાં પણ વિશેષમાં તન્મયપણે છે. દ્રવ્ય તેમાં તે કાળે તન્મય છે, તેથી અનન્ય છે, અન્ય અન્ય નથી. આહા, કહે છે એકલા ઉઘાડેલા પર્યાર્થિક ચક્ષુથી અવલોકવામાં આવે છે ત્યારે જીવ અન્ય અન્ય ભાસે છે. કેમ? કારણ કે તે વિશેષોના કાળે તે દ્રવ્ય તન્મય છે. તે એક પર્યાય સમયે બીજી પર્યાય નથી. શું કીધું એ? કે નારક પર્યાય સમયે મનુષ્ય પર્યાય નથી, મનુષ્ય પર્યાય સમયે સિદ્ધ પર્યાય નથી, અને સિદ્ધ પર્યાય સમયે નારક કે મનુષ્ય પર્યાય નથી. એક સમયે એક જ પર્યાય છે, તેથી અન્ય પર્યાયોની અપેક્ષાએ તે જીવ અન્ય અન્ય ભાસે છે. એમ એટલો ખુલાસો કર્યો, કારણ કે દ્રવ્ય તેમાં તન્મય પણે છે. આત્મા તે વખતે તેમાં તન્મય છે, તેથી આત્મા અન્ય અન્ય ભાસે છે. એમ પર્યાય ધર્મથી અનન્ય છે, તેથી તે ધર્મથી જોતા આત્મા અન્ય અન્ય ભાસે છે. જો શ્રેણીક રાજા ક્ષાયિક સંકિતિ છે, તેઓ વર્તમાનમાં પેલી નરકમાં છે, તેઓ ત્યાંના સંજોગોમાં તન્મય નથી, પણ નરક ગતિની વર્તમાન પર્યાય સાથે તન્મય છે. તે કાળે વર્તમાન પૂરતા હો પોતે સંકિતિ છે ને, તો વસ્તુ દ્રષ્ટિએ ગતિ પોતાના સ્વરૂપમાં છે એમ માનતા નથી. તન્મય કહ્યું ને, નારકીની ગતિની સાથે શ્રેણીક મહારાજાનું આત્મદ્રવ્ય તન્મય છે એમ કહ્યું ને, તો કે છે કે વસ્તુ દ્રષ્ટિએ ગતિ પોતાના સ્વરૂપમાં છે એમ માનતા નથી, પણ સાથે જે પર્યાયને જોવાનું જ્ઞાન છે તે આ નરકની પર્યાય મારી છે, હું વર્તમાનમાં તેમાં તન્મય છું એમ જાણે છે. તેઓ નરકમાંથી નીકળી ભવિષ્યમાં તીર્થંકર થવાના છે. ત્યાંથી નીકળી ત્રણ જ્ઞાન અને ક્ષાયિક સંકેત સહિત માતાના પેટમાં આવશે. તેઓ જાણે છે કે આ વર્તમાન પર્યાય છે તે મારામાં છે. જાણવાની વાત છે ને, જો આદરવાની વાત નથી, જાણવાની છે. વ્યવહાર નહીં, જાણેલો પ્રયોજનમાં એ વાત છે. જાણવાની વાત છે ને, તો તેટલા પર્યાય કાળે તેમાં હું પર્યાયથી પર્યાર્થિક નહીં તન્મય છું એમ જાણે છે. પર્યાયથી પર્યાર્થિક નહીં હું, દ્રવ્યથી નહીં દ્રવ્યાર્થિક નહીં. દ્રવ્યથી તો દ્રવ્ય ગતિમાં છે જ ક્યાં, ગતિમાં આવતો નથી. અને વ્યવહારને જો આમાં આવે તો ગતિમાં આવેલો છે, કેમ કે તે ગતિથી તે વખતે તન્મય છે એમ, કે આત્મા એમ આવી ગયો છે એ વખતે. દ્રવ્ય વિશેષોમાં તે કાળે તન્મય હોવાને લીધે તે વિશેષોમાં અનન્ય છે, એટલે તેનું તે છે. કોની પેઠે? તો દ્રષ્ટાંત કહે છે, છાણા ત્રણ, પર્ણ એટલે પાંદલું, ત્રણ એટલે ખડ, અને કાષ્ઠ એટલે લાકડું, એ અગ્નિની માફક, કાષ્ઠમય અગ્નિની માફક. જેમ ત્રણ કાષ્ઠ વગેરેનો અગ્નિ તે કાળે ત્રણમય કાષ્ઠમય વગેરે હોવાને લીધે ત્રણ કાષ્ઠ વગેરેથી અનન્ય છે, એ ધ્યાન રાખવું. એ લાકડાથી અનન્ય છે એમ નહીં, એ લાકડા આકારે જે ઉષ્ણી પર્યાય થઈ અગ્નિની એનાથી તન્મય છે. લાકડું તો નિમિત્ત માત્ર છે, એ નિમિત્ત એનાથી તન્મય થઈ શકે જ નહીં, એ ધ્યાન રાખવું. પોતાના પરિણામ સાથે તન્મય થાય બસ.
આની સાથે લાગુ પાડી લે કે આ દિવાલ દેખાય છે એ જ રીતે આ છાણાને કરવો.
બસ છાણું તો નિમિત્ત માત્ર છે, પણ છાણાના આકારે જે આકૃતિ એની પર્યાયની અગ્નિની થઈ, તે અગ્નિ દ્રવ્ય અને છાણું નિમિત્ત છે એવી અગ્નિની પર્યાય, એ પર્યાયની સાથે તન્મય છે પણ છાણાની સાથે નહીં એમ. તેમ ભીત સાથે તન્મય નથી, પણ ભીત સંબંધેનું જે જ્ઞાન થયું એ જ્ઞાનની પર્યાયની સાથે આત્મા તન્મય છે એમ. અથવા તો કર્મનો ઉદય આવ્યો તો કર્મના ઉદયની સાથે તન્મય નથી, પણ કર્મના ઉદયની સાથે જેટલું અસ્થિરતાનું જોવાણ થયું અને સાધકને જેટલો રાગ થયો એ રાગથી તન્મય છે, અને જેટલી વિતરાગ દશા પ્રગટ થઈ એનાથી તન્મય છે, પણ કર્મથી તો તન્મય થતો નથી પરંતુ પરિણામથી. બસ એનું તન્મય પણ હોય તો પોતાના પરિણામની સાથે, બસ એ વ્યવહાર છે. અને જો એમ માને કે દેહથી ને પરથી તન્મય તો અજ્ઞાન છે, તો વ્યવહાર નથી, તો અજ્ઞાન થઈ ગયું. પ્રમાણની બાર
પર્યાયથી તન્મય છે એ વ્યવહાર છે, નિશ્ચયથી તો એ પર્યાયથી એ તન્મય નથી.
એ ખુલાસો આવ્યો, પણ અહીંયા વ્યવહારનું જ્ઞાન કરાવવું, વ્યવહારનું જ્ઞાન કરાવવું હોય, દ્રવ્યના સાથે પર્યાયનું જ્ઞાન કરાવવું હોય ત્યારે પર્યાય તેનાથી તન્મય છે, પર્યાય કઈ જુદી નથી.
જેમ છે એમ માનવું પડે.
જેમ ત્રણ કાષ્ઠ વગેરેનો અગ્નિ તે કાળે ત્રણમય કાષ્ઠમય વગેરે હોવાને લીધે ત્રણ કાષ્ઠ વગેરેથી અનન્ય, તેમ દ્રવ્ય તે પર્યાય રૂપ વિશેષોના સમયે, પાનું પંચાવન, તે મય હોવાને લીધે તેમનાથી અનન્ય છે, જુદું નથી. કાષ્ઠની અગ્નિ કાષ્ઠમય છે, કેમ કે પોતે કાષ્ઠપણે પરિણમી છે ને, કાષ્ઠના નિમિત્તપણે અગ્નિ પોતે પરિણામ થયા છે. કાષ્ઠ છે લાકડું એ નિમિત્ત, અને આ કાષ્ઠની અગ્નિ એ એની નૈમિત્તિક પર્યાય, એ પર્યાયથી જે અગ્નિ દ્રવ્ય છે તે સમય તન્મય છે. પછી છાણાને બાળે તો છાણા સંબંધેની અગ્નિની પર્યાયથી આકૃતિ તેનાથી તે તન્મય છે એમ. પોતપોતાની પર્યાયથી દ્રવ્ય તન્મય છે, વ્યવહાર નહીં તન્મય છે. એ વ્યવહાર વ્યવહાર નહીં સત્યાર્થ છે, પણ એને સર્વથા સત્યાર્થ માને તો દોષ લાગી જાય, તો કથનચિત તન્મય નહીં પણ સર્વતા તન્મય માન્યું તો ભૂલ છે, તો પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ, તો પર્યાય નહીં ન રહી, નહીં ન રહી છે. અભ્યાસ માગે થોડો અભ્યાસ, આ અભ્યાસ કરવા જેવો છે. અરે આચાર્ય ભગવાન કહે છે, અરે તું મરીને આ કર, હવે એ કરુણા કેટલી એની આવી, એને કરુણાની ઉત્કૃષ્ટતા હો, કરુણાની જયારે એકદમ ઉત્કૃષ્ટ હદ આવી ગઈ, અરે ભાઈ તું આ કામ મરીને પણ આ કરવા જવું છે એમ.
આપણે કહીએ છીએ ને મરણીય થઈને પણ
આ કઈ આહા, પોતાની ત્રિકાળી વસ્તુને જેણે જાણી છે તે પર્યાયને જાણે છે, તો તે કાળે તેમાં પોતે તન્મય છે એમ જાણે સાધક. સાધકે પોતાના આત્માને જાણ્યો પર્યાયથી ભિન્ન, પર્યાયથી રહિત જાણ્યો. હવે તે સાધક પર્યાયથી સહિત છું એમ જાણે છે, રહિત પણ જાણ્યું અને સહિત છું પણ એમ પણ જાણે છે. સમય એક. આ રહિત અને સહિત એની લીલા છે, આ સ્યાદવાદ છે. પરિણામથી હું રહિત છું એવું જ્ઞાન વર્તે છે, ઈ જ્ઞાન વર્તે છે તે નિશ્ચય નહીં છે. હવે નિશ્ચય નહીં જેને પ્રગટ થયો છે તેની સાથે વ્યવહાર નહીં પણ પ્રગટ થાય થાય ને થાય જ, કેમ કે શુદ્ધ જ્ઞાન આખું પ્રમાણ છે, એ પ્રમાણના બે અંશ નિશ્ચય ને વ્યવહાર. તો સાધક એક જાણે છે કે આ રાગની પર્યાયથી હું રહિત છું એવો મારો આત્મા છે, એવું જાણપણું તો ચાલુ છે, પણ ઉપરાંત આ રાગના પરિણામ ને વિતરાગના પરિણામ જે પ્રગટ થાય છે એનાથી કથનચિત હું સહિત પણ છું. આ રહિત છું અને સહિત છું, ગજબની વાત છે. બોલો. સહિત છું એટલે તન્મય, તે સમયથી સહિત છું. મનુષ્યની પર્યાયથી તો સહિત છું નહીં, પણ મનુષ્યને ગતિને યોગ્ય પર્યાય થાય એ પરિણામો એનાથી હું સહિત છું. સહિત છું એમ કયો કે તન્મય છે એમ કયો, બે એક જ. બે નિશ્ચય વ્યવહાર, એટલે જ એને કાંત આવ્યું. કથનચિત રહિત ને કથનચિત સહિત, કથનચિત તન્મય ને કથનચિત અતન્મય, એમ બે વાત લીધી. દ્રવ્ય દ્રષ્ટિ અતન્મય, ગતિ જ નથી દ્રવ્યમાં.